તારીખ 22-10-1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 334 અને 335 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 748
334માં પત્ર ચાલે છે પાનું 319 બીજા પેરેગ્રાફથી દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચળ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચયે તે જ સ્થિતિ પામવાના છીએ એમ અમારો આત્મા અખંડપણે કહે છે. અને એમ જ છે, જરૂર એમ જ છે. પોતાના અનુભવથી આત્મવિશ્વાસની જાહેરાત છે. સુભાગભાઈને કહે છે કે અમે સદેહે પૂર્ણ વિતરાગ થવાના છીએ એમ અમને વિચારતા લાગે છે એમ નહીં, અમારો અનુભવ છે એમ કે છે. અમારા અનુભવ ઉપરથી કહીએ છીએ. અને એ અનુભવ કેવો છે કે નિશ્ચળ અનુભવ છે એમ કીધું. એક વિશેષણ લગાડ્યું છે અનુભવને કે વર્તમાનમાં અમારો જે નિશ્ચળ અનુભવ છે, ચલાયમાન નહીં થતો એવો જે અનુભવ છે, નિશ્ચળ એટલે ચલાયમાન નહીં થતો એવો જે અમારો બળવાન અનુભવ છે, શું પ્રગાઢ અનુભવ છે, એ અનુભવથી અમારો આત્મા કહે છે અમને. અમારો આત્મા કહે છે નહીં, અમારો આત્મા અખંડપણે અમને એમ કહે છે કે અમે દેહ છતાં પૂર્ણ વિતરાગ થશું, જેને અર્યંત દશા કહે છે. દેહ છતાં પૂર્ણ વિતરાગ થઈ શકાય છે એ વાત અમને અમારા અનુભવથી સ્પષ્ટપણે લાગે છે. સ્પષ્ટપણે અનુભવથી અમારું જ્ઞાન બોલે છે કે દેહ છતાં પૂર્ણ વિતરાગ થઈ શકે, સદેહે મોક્ષ કે છે. એને શું કે છે? સદેહે મોક્ષ. આપ મુવા વિના સ્વર્ગે ન જવાય, પણ આપ મુવા વિના મોક્ષે જવાય એમ કે છે. સદેહ મોક્ષ છે. એમ કે કૃપાળુદેવે આમાં શું મોટી વાત કરી, તો અર્યંત ભગવાનને તો આપણે માનીએ છીએ અને આપણે અર્યંત ભગવાનની સ્થાપના કરીએ છીએ. વર્તમાન કે ભૂત કે ભાવિ કોઈ પણ તીર્થંકરને નિક્ષેપ કરીને અત્યારે સિમંદર સ્વામીની પ્રતિમા છે આપણા મંદિરમાં, એ તો વર્તમાન સદૈવ મોક્ષમાં છે એને છે. પણ આજુબાજુમાં પ્રથમ તીર્થંકર અને અંતિમ તીર્થંકર ઋષભદેવ ભગવાન અને મહાવીર સ્વામી છે, તો એ તો બંને અત્યારે સિદ્ધ દશામાં સિદ્ધાલયમાં બિરાજે છે. પણ આપણે એમને ભૂત નહીં ગમ નહીંથી પ્રતિષ્ઠા કરીને હરિયંત પદે બિરાજમાન કરીએ છીએ. અને એમ કરી શકાય, પ્રતિષ્ઠામાં એવી રીતે કરી શકાય છે. કેમ કે નિક્ષેપ છે, નયનો વિષય છે, નિક્ષેપ છે. તો એમ કૃપાળુદેવ એમ કીધું તો આપણે પણ એ રીતે પ્રતિષ્ઠા કરીને ભગવાનને બિરાજીને પૂજીએ છીએ, અરિયંત અવસ્થામાં ભગવાનને પૂજીએ છીએ. તો આપણે એમ તો માનીએ છીએ ને કે સદૈવ વિતરાગતાથી, એમાં કૃપાળુદેવે વિશેષ વાત શું કરી? વિશેષ વાત એ કરી છે કે એવો અમારો નિશ્ચળ અનુભવ છે એમ કે છે. આપણે તો આગમથી, ન્યાયથી, યુક્તિથી, અનુમાનથી એ વાતને વિચારીને સ્વીકારી હોય છે, એ પ્રકાર એમનો નથી. એમનો અનુભવનો પ્રકાર છે. શું તો કે એમાં ફેર શું પડ્યો? આપણે માઈનો ને એમને કહ્યું એમાં ફેર શું પડ્યો? ચાલો, હે, ફેર એ પડ્યો એ તો પછી એમણે પોતાને આત્મવિશ્વાસ ઊભો થયો છે એની વાત કરી. પણ આપણે એમ કહીએ કે એમને અનુભવ થઈ કીધું ને, આપણે પણ સમજીને બરાબર જ લાગે છે. આપણું આગમ પણ એમ બોલે છે, ન્યાયથી વિચારતા તર્કથી બધું બરાબર તર્ક સિદ્ધ લાગે છે. વિચારથી છે અને અનુભવથી છે એમાં ફરક એ છે કે અનુભવથી હોય ત્યાં યથાર્થતા હોય, વિચારથી બરાબર હોય તો પણ યથાર્થતા ન પણ હોય. આમ ફેર છે. જ્યાં જ્યાં અનુભવથી સમજાય ત્યાં યથાર્થતા સમજવી. સિદ્ધાંતિક વાત થઈ ગઈ. જ્યાં જ્યાં જે જે વાત અનુભવથી સમજાય તે યથાર્થ, અને વિચારથી સમજાય તે બરાબર આગમ સાથે મળતું હોય તો પણ યથાર્થતા આવવી બાકી છે, કેમ કે એનો અનુભવ આવવો બાકી છે. માટે સાચી કહેવાય પણ યથાર્થ ન કહેવાય. જેમ કે આપણે એક દુઃખની વ્યાખ્યા કરીએ કે સુખની વ્યાખ્યા કરીએ કે નિરાકુરતા લક્ષણ સુખ છે અને આકુરતા લક્ષણ દુઃખ છે, તો વાત તો સાચી જ છે, વાત ખોટી નથી, ખોટી ન કહી શકાય. પણ યથાર્થ છે કે કેમ એ બીજી વાત છે. જો તમે તમારા આકુલતાને, અનુભવને પકડી શકતા હોય તો તમારું એ સમજણ યથાર્થ, નહીતર સાચી થતા યથાર્થ નહીં. અને એવો જ નિરાકુરતાના અનુભવથી તમે નિરાકુરતા સમજતા હોય તો તમારું એ સમજણ યથાર્થ, નહીતર વાત સાચી પણ યથાર્થ નહીં. કેમ કે સુખ ને દુઃખ અનુભવનો વિષય છે, અને અનુભવ્યા વગર તમે એ વાત નક્કી કરી નાખી તો તમારા જ્ઞાનમાં તમે નક્કી કરી છે એ વાત કાંઈ એ હદે ખોટી નથી, એમાં ભૂલ પણ ન દેખાય, ન કાઢી શકાય, કાઢવી હોય તો. એટલે કેમ કે એ તો વ્યાખ્યા તો એમ જ છે એને, અને સમજણ પણ એમ જ છે, પણ યથાર્થતા અનુભવથી આવે છે. યથાર્થતા કેવી રીતે આવે છે? અનુભવથી આવે છે. એટલે એમની વાત એ રીતે છે, એ રીતે યથાર્થ છે. અમારો અનુભવ બોલે છે ને, અમારો તો નિશ્ચળ અનુભવ એમ બોલે છે કે દેહ છતાં પૂર્ણ વિતરાગ થઈ શકાય. તો કે એમાં આ સિવાય કોઈ વિશેષતા છે? હા, આ સિવાય પણ એક વિશેષતા છે, બહુ સારી, જરા ઊંડી વાત છે. શું કે અમારો જે આત્માનો અનુભવ છે, જે આત્માનો અમને અનુભવ છે, અમારા આત્માનો, એ અમારો આત્મા અમને અમારા અનુભવમાં અશરીરીપણે આવે છે. કેવી રીતે આવે છે? અશરીરીપણે આવે છે. અને અશરીરીપણે અમે અમારા આત્માને જ્યારે અનુભવીએ છીએ ત્યારે દેહ છે, સંયોગમાં દેહ હોય છે, એ વખતે અમારો દેહ આયુષ પૂરું નથી, સદેહ અમે અનુભવ કરીએ છીએ. હે, અત્યારે તે, અત્યારે તે અમારો દેહ છે, વર્તમાનમાં પાડોશમાં અમારો દેહ છે, સંયોગમાં દેહ છે, અને અમે અમારા અશરીરી આત્માનો અનુભવ કરીએ છીએ. એટલે દેહથી ભિન્ન ફળાક જુદો પાડીને અનુભવ કરીએ છીએ, દેહાતી દશામાં અનુભવ કરીએ છીએ. એવો જે અમારો નિશ્ચળ અનુભવ છે, એ અનુભવથી કહીએ છીએ કે આ અનુભવમાં, આ અનુભવમાં પૂર્ણ વિતરાગ પણ થઈ શકાય. અંશે વિતરાગ તો થઈએ જ છીએ, અત્યારે ચારિત્રમાં અંશે વિતરાગતા પણ આવે છે. તો આ જ અનુભવથી પૂર્ણ વિતરાગતા આવે ને, દેહ એમને મરી જાય આયુષ હોય તો, બરાબર છે, અમારો અનુભવ બોલે છે. એ અનુભવનું ઉંડાણ છે કે દેહાતી દશા, દેહથી ભિન્ન જ્ઞાનમયપણે અશરીરી સ્વરૂપનો અમે પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ. એ વખતે દેહ સાથે અમારે કાંઈ લેવા દેવા નથી. એ દશામાં કોઈ જીવ હોય, ભલે ચોથું ગુણ સ્થાન હોય, હું નિર્વિકલ્પ અનુભવમાં કોઈ જીવ હોય અને એ વખતે એને કોઈ તરવારનો ઝાટકો મારીને ડોકું ઉડાડી દે તો એને ખબર ન પડે. કોઈ જીવ જીવાત કરડે તો ખબર ન પડે, કોઈ નાનો મોટો ઇન્જરી કરીને ઘા કરે તો ખબર ન પડે, પણ લોકો કાપી નાખે તો એને ખબર ન પડે. હા, એ તો મુનિ દશામાં હતા. પછી આમાં હું તો દાખલો આપું છું ચોથા ગુણ સ્થાનનો. આ અશરીરી સ્વરૂપનો અનુભવ એટલે શું અને એનું ઊંડાણ કેટલું છે અને એનું સામર્થ્ય કેટલું છે? શું કે શરીરથી છૂટ્યો એટલે છૂટ્યો, શરીરથી બિલકુલ છૂટ્યો છે એમ. ધોપયોગ છે, શરીર સાથેનો કોઈ અટેચમેન્ટ નથી રહેતો એ વખતે. એટલે શરીરમાં કાંઈ પણ થાય એની ખબર ન પડે. કાંઈ પણ એટલે કાંઈ પણ, છેલ્લી હદનો આ દ્રષ્ટાંત છે, ખબર જ ન પડે. કેમ કે શરીરમાંથી ઉપયોગ છૂટી ગયો છે. અત્યારે શરીરમાં વ્યાપેલો ઉપયોગ દેખાય છે, બધાને અનુભવ હોય છે કે હું શરીરમાં વ્યાપેલો છું, શરીરમાં હું વ્યાપેલો છું. એક કીડી ફરે તો ખબર પડે, શું એક વાળ અડે ત્યાં ખબર પડે, શું મોટી તો ખબર પડે, ઊંડી તો કાંઈ કાંઈ જ ખબર ન પડે. દેહનું ખોખું જુદું, અંદર ચૈતન્ય ગોળો જુદો. આવ ગુરુદેવ કહેતા ને, કાચલીથી ગોળો છૂટો પડી ગયો, પાણી હુંકાઈ ગયો, કાચલીથી ગોળો છૂટો પડી ગયો. એમ દેહાત્મ બુદ્ધિ જ મટી ગઈ જે વખતે ચૈતન્ય ગોળો છૂટો પડી ગયો. છૂટો એટલે છૂટો, પછી કાંઈ ખબર ન પડે. એ વિષય ટોડરમલજી સાહેબે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પણ લીધો છે કે સ્વાનુભવ વખતે દેહની કોઈ પણ સ્થિતિની ખબર નથી રહેતી. એટલે એમ કીધું કે દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચળ અનુભવ છે. જેવી તેવી વાત નથી કરી, પોતાના અનુભવને વ્યક્ત કર્યો છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ એમ અમારો આત્મા અખંડપણે કહે છે, સતતપણે કહે છે. અખંડપણે કહે છે એટલે સતતપણે કહે છે. અમારી જે જ્ઞાનધારા બોલે છે, સતત અમારી જ્ઞાનધારા ચાલે છે, એ બોલે છે કે આ આત્મા પૂર્ણ વિતરાગ થઈ જશે, આ આત્મા પૂર્ણ વિતરાગ થઈ જશે. આમ નામ આ સાધના ચાલુ રહેશે ને આ આત્મા પૂર્ણ વિતરાગ થઈ જશે. એમ જ છે, જ લગાડી દીધો, જરૂર એમ જ છે. આ કેટલું આત્મવિશ્વાસનું બળ કેટલું છે એમને. અત્યારે પૂર્ણ વિતરાગની ચરણ રોજ નિરંતર મસ્તકે હો એમ રહ્યા કરે છે. અને એવા જે પૂર્ણ વિતરાગ અત્યારે બિરાજમાન હોય જ્યાં આ લોકમાં જ્યાં હોય ત્યાં, એટલે એ તો મનુષ્યલોક સિવાય તો હોતા નથી. પૂર્ણ વિતરાગ મનુષ્ય જ હોય અને મનુષ્યના કોઈ પણ ક્ષેત્રે બિરાજતા હોય. એમ અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકરો ઉપરાંત એક એક તીર્થંકરના સમૂહ શરણમાં હજારો લાખો કેવળીઓ હોય. નિર્વાણ પુત્ર 6 મહિનાના 8 સમયમાં 608 પામે સિદ્ધાલયમાં જવામાં. કેવળીઓ ગમે એટલા થાય, એ જેટલા અર્યંતો હોય તે તીર્થંકરો સિવાય પણ જેટલા અર્યંતો હોય પૂર્ણ વિતરાગને ચરણ રજ નિત નિરંતર મસ્તકે હો એમ રહ્યા કરે છે. શું એ ભક્તિ કરી એમણે? હે, નિરંતર મસ્તકે હો એ ભક્તિ કરી એમણે. અત્યારે અમારી એ દશા નથી, પણ એ દશાનું સ્મરણ કરીએ ત્યારે એમને ભક્તિભાવ આવે છે. કેવો ભક્તિભાવ આવે છે કે એમનો ચરણ રજ સદાય અમારા મસ્તકે રહો, ચરણ રજ સદાય મસ્તકે રહો, એનો અર્થ કે અમે શીઘ્ર એ દશાને પામીએ એમ એમાંથી નીકળે છે કે અમે શીઘ્ર એ દશાને પામીએ. એવી ભક્તિ મુક્ત આત્માઓની, એવી ભક્તિ મુક્તિને બોલાવે છે. જે મતિ શુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે એમાં આવ્યું ને ધવલમાં, તો કે આવી ભક્તિ અનુભવ સહિતની ભક્તિ છે. આમ આવી ભક્તિ એટલે અનુભવ સહિતની આવી જે ભક્તિ એ મુક્તિને બોલાવે છે. અત્યંત વિકટ એવું વિતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે, તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે એ નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે એમ નિશ્ચય છે. વાત ક્યાંની ક્યાં લઈ ગયા છે? શું ઘણા જ્ઞાનીઓ થઈ ગયા પણ અમારી વાત કોઈ જુદી છે, અને અમે તો નિરંતર અખંડપણે આત્મધ્યાન રહે, સર્વસંગ પરિત્યાગ કરીને મુનિ દશામાં આવીએ એમ અંતરથી તો રહ્યા કરે છે, પણ બાહ્યથી પણ એમ જ રહ્યા કરે છે. બાહ્યથીનો અર્થ શું થાય છે? કે કોઈ બાહ્ય પ્રયોગો પણ એ માટે કરતા છે, કરે છે એ વખતે. જ્ઞાન દશામાં આવ્યા પછી મુનિ દશાને માં આવવાના જે ભાવ છે એ ભાવને કારણે કોઈ કોઈ પ્રયોગ કરે, મુનિ કરે એવા પ્રયોગ કરે. જ્યાં જતા હતા ઉત્તરસંડામાં જતા, આ બાજુ જતા હતા કાવીઠા ને એ બાજુ પણ, રાળદ ને કાવીઠા જતા હતા ત્યારે પણ બહાર નીકળી જતા હતા. રાત્રે બહાર નીકળી જાય, જંગલમાં જઈને બેસે. ઈડરમાં પહાડોમાં પણ વ્યાજ, અને ત્યાં તો લોકો આજે પણ બોલે છે કે અહીંયા ક્યાંય મહાત્મા આવતા હતા ત્યારે એક વાઘ પણ ફરતો હતો ત્યાં. વાઘ ત્યાં આટા મારતો હતો. વાઘ એટલે સિંહ કરતા ભયંકર. સિંહ ને વાઘ બે હિંસક પ્રાણી છે, પણ વાઘ છે તીવ્ર ક્રોધિ પ્રાણી છે. સિંહ તો ભૂખ લાગે તો જ કોઈને મારે ને ખાય, અમથમ તો કોઈને મારવા ન જાય, વાઘ તો અમથમ તો મારી નાખે. મને ન ખાય પણ મારી વ્યો જાય, મારી નાખે શું વ્યો જાય. સિંહ એવી રીતે ન કરે, એટલો ફેર છે. હા, બે છે ક્રોધની પ્રકૃતિએ થયેલા પ્રાણી છે, બે હિંસક છે, પણ બેની પ્રકૃતિમાં ઘણો ફેર છે. વાઘ એટલે તીવ્ર ક્રોધી પ્રાણી, વાઘની ચિત્તો બે, સિંહ એવું ક્રોધી નથી. ભૂખ લાગે તો કોઈને મારીને ખાઈ જાય બસ, ન ભૂખ લાગે તો હામું ન જોવે, અને બાજુમાંથી કોઈ નીકળે તો હામું ન જોવે. કહે છે કે વાઘ પણ શાંતિથી ફરો આટા મારતો હતો, એમની એવી શાંતતા હતી. એટલે અંતરથી ને બાહ્યથી ભેજા કરીએ છીએ એમ લખે છે ને, એ પ્રયોગ કંઈક કરતા હતા, બહારથી પણ પ્રયોગ કરતા હતા. અંતર તો પરિણતિ કામ કરતી, તેને વિશેષ વિતરાકતામાં આવતા જતા હતા, પણ બહારથી એ પ્રયોગ કરતા હતા. એમ અંતરથી તો આગળ વધવાનું જ છે, પણ બાહ્ય પ્રયોગથી પણ આગળ વધવા માટે પ્રયત્ન કરવો તે કરવા યોગ્ય છે. શું કહે છે કે પૂર્ણ વિતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વિતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે. વિતરાગતાનો પુરુષાર્થ સમ્યક દર્શનના પુરુષાર્થથી ઘણો વધારે છે. જે પુરુષાર્થથી જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરે મિથ્યાત્વનો ત્યાગ કરીને, એનાથી પણ ઉપરના ગુણસ્થાનમાં વિતરાગતામાં આવવું એ ઘણો પુરુષાર્થ માગે છે. એ અત્યંત વિકટ છે અને અત્યંત આશ્ચર્યકારક પણ છે. એ દશા અદ્ભુત છે. વિતરાગપણું વિકટ પણ છે અને વિતરાગપણું આશ્ચર્યકારી પણ છે. આશ્ચર્યકારી કહીને અટકી જવું પડે છે. કેમ કે એ વચનાતીત દશાને કેવી રીતે કહેવી, કહેવા જાવ તો જે વાત કરીએ એનું માપ નીકળે છે, દશાનું માપ નથી નીકળતું, ટૂંકું પડે છે. જેમ કે કૃપાળુ દેવે અપૂર્વ અવસર ગાયું, અપૂર્વ અવસરમાં ગાયું, એમાં ક્રોધમાન માયા લોભની પ્રકૃતિની વાત કરી અમને, કે દેવોની સંપત્તિ હોય તો પણ એ રજકણ વ્રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માયના પુદગળે એક સ્વભાવ જો, પછી કે એકાકી વિચરતો વળી સંસારમાં, વંદે ચક્રી તથાપી નમણે માનજો, એમ લોભની માનની ક્રોધની બધી પ્રકૃતિઓની વાત કરી. એ જેટલા જેટલા દ્રષ્ટાંત લીધા ને એથી એ દશાનું માપ નથી નીકળતો. એ દ્રષ્ટાંત મપાયા છે, ત્યાં દશા નથી મપાણી. કેમ કે દશા તો એથી આગળ છે, પણ એને બતાવવું કેવી રીતે કે આગળ છે? એટલે આ બધા જેટલા દ્રષ્ટાંત છે ફૂટપટ્ટી બતાવે, કે જો આ ફૂટપટ્ટી આવડી છે 12 ઇંચની, પણ હામી ચીજ કઈ 12 ઇંચની નથી. એવી રીતે વિતરાગ દશા છે, એવી રીતે એનો માપ નથી નીકળતો. ભગવાન જો એ તો વસ્તુ તો પદ નિજ પદ લીધું છે, પરમાત્મા પદ લીધું છે, પણ આ તો દશાની વાત લઈએ છીએ, સાધક દશાની વાત લઈએ. કે એ વિતરાગપણું વિકટ છે. આપણે જાશું તારંગાધર, પછી એક દી રાતે જાશું જંગલ, જોવું કેવા ભાવ રહીએ છે, એમ છાશ રોટલી ખાતા કેવા ભાવ રહીએ છે એમ જોઈ છે. એમ પછી ત્યાં અંધારિયામાં અજવાળ્યું છે, આમ તો કારતક સુદ પૂનમ 5મે આવે છે ને, 21મી ને આવ્યું તો 10, અજવાળીઓ છે. અજવાળિયામાં જે એટલું નહીં લાગે, અંધારિયામાં જેટલું લાગે એટલું. ઘોર અંધારું હોય ને તમે જંગલમાં બેહો તો બીજી વાત છે, બેઠા પછી ખબર પડે એવી છે. અજવાળિયામાં ન ખબર પડે. બીજું કે તમે આપણે તો હારે જાશું એટલે બધા હારે બેસું એમાંય ફેર છે ને એકલા બેહો એમાંય ફેર છે, બહુ ફેર છે પાછા એમાં. કે આપણે બધા હારે છે ને ભાન રહી જાય એમાં કે આપણે બધાય છે અહીંયા, આપણે બધાય છે એની હું ફ્રી નહીં, એકલા બે હોય એ મને ઘણો ફેર છે. એનો પ્રયોગ કેમ કરવો એ વિચારી લેજો. આપણે એટલે એવું છે કે અત્યંત વિતરાગત્વ અત્યંત વિકટ પણ છે, અને જે દશાને પહેમા એ આશ્ચર્યકારી દશા છે, અદ્ભુત દશા છે. તથાપે તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, પુરુષાર્થ કરીને તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે. એમાં દેહ હોય દેહનો વાંધો આવતો નથી. એમાંથી આ લોકો કહે છે તો પછી વસ્ત્રોનો શું કરવા વાંધો આવે છે, કે વસ્ત્રો ગ્રહણ કર્યા વગર વસ્ત્રો લેવાતું, વસ્ત્રો શરીર ઉપર નથી હોતું. વસ્ત્રો ગ્રહણ કરવાનો વિકલ્પ આવ્યા વિના વસ્ત્ર આવીને પડતું નથી તમારા શરીર પર. અને શરીર તો આયુષથી આવી પડેલું છે, અને એ છોડ્યું ત્યાગ, એનો છોડ્યું તેનો ત્યાગ છોડી જતો છાંડી જતો જવાતો નથી, ત્યાગ કરી શકાતો નથી, છોડ્યું છોડાતો નથી, લાવ્યું લવાતો નથી. હવે જે કુદરતી પૂર્વકર્મની વ્યવસ્થા છે એ વ્યવસ્થાને ફેલ કેમ કરવી, એને નિષ્ફળ કેમ કરવી, એટલું જ જોવાનું છે. આયુષ પૂરું ન થાય ત્યાં સુધી દેહ તો તમે છોડી શકતા જ નથી. ગમે પ્રયોગ કરો ને દેહ ન છૂટે તમારો, ઝેર ખાવ તો ન છૂટે, ગમે કરો ને, ગમેથી હાથમાં મારથી પડતું મૂકો નહીં, જીવતા જ રહ્યો. હાકા ભાંગે જરૂર સાતા વેદની ભોગવવી પડે, આયુષ પૂરું થાય એવું કોઈ જરૂરી નથી. કે ત્યારે એવી જે અનિવાર્ય દેહની સંયોગ સ્થિતિ એને નિષ્ફળ કેમ કરવી, તો કે વિતરાગપણો ઉત્પન્ન કરીને કરી શકાય છે. દેહ થઈ ગયો ભિન્ન, દેહને શરીરની અરે કાંઈ લેવા કે દેવા જાઓ, આવી ગયું વિતરાગપણો. તે સદેહ પ્રાપ્ત થાય છે એ નિશ્ચય છે, અમારા અનુભવથી એનો નિશ્ચય છે. નિશ્ચય છે એટલે અમારા અનુભવથી એનો નિશ્ચય છે. પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે, પૂરેપૂરું પ્રાપ્ત કરવા યોગ્ય છે એમ નિશ્ચય છે. પચીસમા વર્ષમાં જે 1.5 વર્ષની જ્ઞાન દશા છે, 1.5 વર્ષનું બચ્ચું કહેવાય, પણ પુત્રના લક્ષણ પારણામાંથી એમ બચ્ચું છે, પણ સિંહનું બચ્ચું છે એના જેવી વાત છે, ઘેટા બકરાનું બચ્ચું નથી. પૂર્ણ વિતરાગતાની વાત કરે છે અનુભવથી. શું કરવા ન થાય પૂર્ણ વિતરાગતા, આ પંચમકાળ અમને છે નો નડે, કાળ કાળના ઘરે રહ્યો, અમારા પુરુષાર્થમાં કાળનો પ્રવેશ નથી. જાઓ, બહુ જોર હતું, બહુ જોર હતું. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી. અમારી જે જગત પ્રત્યેની ઉદાસીનતા છે એ સદેહ પૂર્ણ થાય ત્યારે મટશે. મટશે એટલે શું, સાધક દશાની ઉદાસીનતા મટશે. પછી કંઈ ઉદાસીનતા મટી અને કોઈ વૈરાગ્ય મટી અને આસક્તિના પરિણામ થશે એમ નહીં. શું જ્ઞાન દશા થાય પછી તો છાસ રોટલી મૂકીને બીજું ખાવું કે નહીં, કે પછી ખાવાનું નહીં, રસ રહેતા નહીં. અત્યારે રસ તોડવાનો પ્રયોગ કર્યો, પછી જ્ઞાન થતા થયા પછી તને રસ નહીં રહે, તને તને મેસુ મોહનથાળમાં રસ નહીં આવે ને ક્યાંય તને કોઈ ચીજમાં રસ નહીં આવે, એમ છે. એટલે પછી ખાવું કે નહીં પ્રશ્ન અસ્થાને છે, કેમ કે પછી રસ નહીં આવે. પછી ખાવું તો રસથી ખાવાની વાત છે, પણ પછી રસ જ નહીં રહીએ તો ખાવું ક્યાં સવાલ રહ્યો, એમ છે. એમ અત્યારે ઉદાસીનતા આવી છે, હવે શું કરવું, કે કાંઈ નહીં, પૂર્ણ થઈ જવું એ ઉદાસીનતામાં. ઉદાસીનતામાં પછી ઉદાસીનતા મટશે એનો અર્થ એમ નથી કે પછી આસક્તિના પરિણામ થશે, એ તો થઈ ગયું, પૂરું થઈ ગયું કામ. સદેહે તેમ થયા વિના, એટલે સદેહે પરિપૂર્ણ વિતરાગતા થયા વિના અમારી ઉદાસીનતા છૂટી જાય એમ જણાતું નથી, અને ક્યારે અમને ક્યાંય મોહ થઈ જાય એમ જણાતું નથી, ક્યાંય આસક્તિ થાય એવું અમને જણાતું નથી. હવે અને પૂર્ણ વિતરાગ થયા પછી તો એ પ્રશ્ન રહેવાનો નથી, અને તેમ થવું સંભવિત છે. એટલે પૂર્ણ વિતરાગ થવું એ પૂરેપૂરું સંભવિત છે, સદેહે તેમ થવું તે પૂરેપૂરું સંભવિત છે, જરૂર એમ જ છે. પાછું લીધું કે જરૂર એમ જ છે, બહુ જોરથી અંદરથી બોલાવે છે, આવી ગયો હે, કળ હાથ આવી ગઈ. એનો ઉપડ્યો છે પુરુષાર્થનો કંપો, ઉપડ્યો છે બોમ્બો ફાઇટો, એ ફાઇટો પછી એમ કે છે તમે પૂર્ણતા લીધે છૂટવું પડશો. હા, પ્રશ્નોના ઉત્તર ઘણું કરીને લખવાનું બની શકશે નહીં. હવે આવી જે અંદર પુરુષાર્થની પરિસ્થિતિ ધોધમાર ચાલતી હોય, ત્યાં તમારા મુમુક્ષુ ભૂમિકાના પ્રશ્નોના ઉત્તર લખવા એ બની શકે એવું નથી. અત્યારે લખ્યું છે હૃદયરૂપ શ્રી સૌભાગ્ય પાછું, કે તમે તમારા હૃદયની જગ્યાએ છો. હા, હૃદય થયેલું છે, પણ એટલા બધા નજીક હોવા છતાં, હૃદયથી નજીક હોવા છતાં પ્રશ્નોનો ઉત્તર લખી શકાય એવી દશા નથી. શું કરવું, ઉપયોગ ન ચાલે એનું શું કરવું, એમાંથી શું સંકેત નીકળે છે કે વિતરાગતા વધે એટલી મુમુક્ષુને મુશ્કેલી વધે. પૂર્ણ વિતરાગ એવા જે અરિહંત અરિહંત દેવ, એ મુમુક્ષુને કઈ જવાબ દે નહીં, દિવ્ય ધ્વનિ એના સમયે છૂટે ત્યાં સુધી રાહ જોવી રહી. નિગ્રંથ મુનિ અહીંયા તો હજી આમની આમને ઉત્તર દેવાની ઉપયોગ નથી ચાલતો, તો મુનિને ક્યાંથી ચાલે. એટલે એમણે સત્પુરુષને લીધા. સત્પુરુષ એ બંને કરતાં વધારે ઉપકારી છે. એનું કારણ એ છે કે એમની વિતરાગતા ઓછી છે, ત્યાં સુધી તો તમને જવાબ દેશે. જેવી વિતરાગતા વધી એટલે એ જવાબ દેવાનું બંધ કરશે, ઓછી છે ત્યાં સુધી વાંધો નથી, એટલી સગવડ છે તમને. તો એ ત્રણેયમાં તમને કોણ વધારે ઉપકારી, કેવું છે વિતરાગતાવાળા વધારે ઉપકારી, પલખું જુદી જાતનું છે. નહીતર વધારે વિતરાગતાવાળા વધારે ઉપકારી હોવા જોઈએ, એમ ગણિતથી એમ નીકળે. આ બીજી જાતનું ગણિત છે, ઓછી વિતરાગતા એમ વધારે ઉપકારી. કેમ કે તમને જિજ્ઞાસા થાય ત્યારે ઉત્તર મળે છે. બોલું તો તમારી જિજ્ઞાસા તમારી પાસે રહે, અમારો અત્યારે ઉપયોગ ચાલે એમ નથી. બહુ મોટા માણસો પાસે જાઓ ને એટલે એપોઇન્ટમેન્ટ જલ્દી ન મળે. ઊંચામાં ઊંચા ડાક્ટર હોય તો 15 દિન મહિને એપોઇન્ટમેન્ટ મળે, અને સાધારણ ડાક્ટર હોય ને તો કે આવીને ભાઈ હું બેઠો જ છું અહીંયા, તારી જ રાહ જોઉં છું. હા, એવું છે. પછી ઘણા તો પોલિસી બનાવે છે. અંગ્રેજોની તો પોલિસી હતી કે હા ચેમ્બરમાં નવરા બેઠા હોય તો બહાર બેહાડ રાખે, સાહેબ કામમાં છે, મહત્વ વધારવાની વાત હોય છે. એ તો માયાચાર છે, એ એ વાત નથી. અહીંયા એવું કરે છે લોકો. તો મળવા માગો તો કે ભાઈ હમણાં ટાઈમ નથી, ક્યારેક ટાઈમ આપશો એમ પણ કર. અહીંયા તો કુદરતી ઉપયોગ જ ચાલતો નથી એવી પરિસ્થિતિ હોય છે. એટલે હું કેવું લખ્યું છે, પ્રશ્નોના ઉત્તર ઘણું કરીને લખવાનું બની શકશે નહીં, કારણ કે ચિત્ત સ્થિતિ જણાવી તેવી વર્ત્યા કરે છે. ઉપર અમારી જે ચિત્ત સ્થિતિ જણાવી એવી સ્થિતિમાં હમણાં લખવામાં ઉપયોગ ચાલે એ બની શકે એવું લાગતું નથી. હાલ ત્યાં કંઈ વાંચવા વિચારવાનું ચાલે છે કે શી રીતે તે કંઈ પ્રસંગોપાત લખશો. તમારો સમય કેવી રીતે જાય છે, શું વાંચો છો, શું વિચારો છો, શું સત્સંગ કરો છો. ત્યાગને ઈચ્છીએ છીએ પણ થતો નથી. જુઓ મુનિ દશાના ભાવ કેટલા બધા 25મા વર્ષે આવ્યા છે. ત્યાગને ઈચ્છીએ છીએ પણ થતો નથી. તે ત્યાગ કદાપી તમારી ઈચ્છાને અનુસરતો કરીએ, તથાપિ એટલું પણ હાલ તો બનવું સંભવિત નથી. એમ કે અત્યારે શું છે, વેપાર ધંધો મૂકી દો તો અમારા મુમુક્ષુને તો સમય આપ્યો કહો. અમારા મુમુક્ષુ લોકોનો સમય નથી મળતો. એક કોર તમારો પુરુષાર્થ, બીજું કોર તમારો ધંધો, અમારી બાદબાકી થઈ જાય છે. આમાં તો થોડોક નિવૃત્તિ લઈ લ્યો ને તો બધાને ઉપકારી બહુ થાવ તમે, અને ઘણાને ઉપકારી થઈ શકો એવી આપને આપનું સામર્થ્ય છે. માટે થોડુંક કંઈક નિવૃત્તિ રાખો તો સારું. એટલે તમારી ઈચ્છાને અનુસરતો ત્યાગ એટલું પણ હાલ તો બનવું સંભવિત દેખાતું નથી. જે પરિસ્થિતિ ધંધાની હતી એ ધંધામાંથી એ પાછલે બાયણેથી પણ ભાગી શકે એવું નહોતો. અભિન્ન બોધમયના પ્રણામ પહોંચે. દેખી તને શું આપ્યું, અભિન્ન બોધમય. બોધ એટલે જ્ઞાન. અમારું જે સ્વરૂપ જ્ઞાન છે એ સ્વરૂપમય જ્ઞાન છે. સ્વરૂપથી મય તન્મય એવું જે અમારું પરિણમન છે એમ કરીને પ્રણામ લખ્યા છે. એ થયો 334મો સમાપ્ત થયો. 335 મથાળું જેવું બાંધ્યું છે. ઉદાસ પરિણામ આત્માને ભજા કરે છે. અત્યંત ઉદાસીનતા. એક બાજુ વ્યાપારના કામનો ભીડો વીધો છે. આ 25મા અને 26મા વર્ષમાં બહુ કામની ભીડ ઘણી રહી છે એમને, અને બીજી બાજુ એમને ઉદાસીનતા એટલી જ વધી છે. એમ નથી કે કામ વધી ગયું એટલે એમાં ગૂંચવાઈ ગયા છે. ઉદાસ પરિણામ આત્માને ભજા કરે છે ને. અને કાગળમાં તો બે વખત પાછું લખ્યું છે, મથાળે ઉપર એકવાર લખ્યું, કાગળમાં બે વખત લખ્યું છે, ઉદાસ પરિણામ આત્માને ભજા કરે છે. ઉદાસ પરિણામ આત્માને ભજા કરે છે. પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ, સમજવા વિશેની જે વિગત લખી છે તે ખરી છે. એ વાતો જ્યાં સુધી જીવના સમજવામાં આવતી નથી ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ લાગે છે. અને કોઈ બે વચ્ચે પત્ર વ્યવહારમાં આ પત્રો આપણને જે આ સમયના પત્રો જે નથી આપણને મળ્યા, 378 લગભગ એ મળે એવું છે. પણ કોઈ વિગત એમણે લખી છે કે આવી સમજણ હોવી જોઈએ, આમ સમજણ હોવી જોઈએ, આમ સમજણ હોવી જોઈએ. એ સમજવા વિશેની જે તમે વાત લખી છે એ ખરી છે, યથાર્થ છે. એટલે એમ લાગે છે કે એમની વાતને એ યથાર્થ કરતા હતા અને ખરી છે એમ કરતા હતા. તો એમની અંતરસૂજની નિર્મળતા તો હતી, પણ એ અંતરસૂજની નિર્મળતામાં પણ કોઈ એક પ્રકારનો એમનો મુમુક્ષુની ભૂમિકાનો અનુભવ પણ કામ કરતો હોવો જોઈએ, નહીંતર એવી આવે નહીં, એવી એને આવે. એક તો એમને અત્યંત ભક્તિ અને કૃપાળુદેવ ઉપરનો પરમ પ્રેમ હતો, એ પણ દર્શન મોહને ગળવાથી થતી ઉત્પન્ન થતી નિર્મળતાનું કારણ બને છે. અને બીજું એ પણ પોતાના ઉદયમાં કાંઈ ને કાંઈ પ્રયોગે ચડતા હશે, કરતા હશે એવું લાગે છે. શું ખરી વાત છે, કૃપાળુદેવને પત્રો મળે, પણ એ બધું વ્યવસ્થિત કોણ રાખે તે, એમને કોઈ આસિસ્ટન્ટ હતો ને એ વખતે, નહીતર શું છે કે કોઈ વ્યવસ્થા કરી નાખે તો રહી જાય, પોતાનો ઉપયોગ તો એટલો ચાલે નહીં, તો ગમે ત્યાં પડ્યા રહે ને ગમે ત્યાં કાગળો વેડફાઈ જાય. એ વાતો જ્યાં સુધી જીવના સમજામાં આવતી નથી ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી ઘણી કઠણ લાગે છે. આ બધી પરિણમનની વાતો છે, એ કંઈક પરિણમનને હેરણ ઉપર એ અમલીકરણના વિષયમાં પણ સૌભાગભાઈ હોવા જોઈએ એમ લાગે છે. કેમ કે ઉદાસીનતાની વાત આવી પરિણમનની આવી, ખાલી કોઈ તત્વચર્ચાનો વિષય નથી સમજવામાં, ઉદાસીનતાને જોડી છે એમણે. એટલે એ પોતે એ અનુભવમાંથી નીકળ્યા હોય એ બધાને જવાબ આપી શકે એવી જ વાત છે. એવું છે, પ્રશ્ન તો ગમે આવી ના પડે, અનુભવ વગર સાચો જવાબ ન નીકળે. કેમ કે અનુભવ, એક્સપિરિયન્સ ઇઝ ધી ગ્રેટ ટીચર, અંગ્રેજીમાં કહેવત છે, એક્સપિરિયન્સ ઇઝ ધી ગ્રેટ ટીચર. અને આપણે ત્યાં આપણા આગમોમાં તો બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે કે આત્મા જ પરમ ગુરુ છે, આત્મા જ પરમ ગુરુ છે. કેમ કે અનુભવ જ એને બધું સમજાવે છે અને શીખડાવે છે, એનો અનુભવ જ બધું એને સમજાવે છે અને શીખડાવે છે. માટે આત્મા જ આત્માનો ગુરુ છે એમ નહીં, આત્મા આત્માનો પરમ ગુરુ છે, બાકી બધા અપરમ ગુરુમાં જાય છે. કેમ કે બીજા છે એટલે અપરમાં જાય છે અને આ પરમમાં આવે છે. હા, પાંચ પ્રમાણો છે આગમને વિશે, એમાં આગમ પ્રમાણ, યુક્તિ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને ન્યાય પ્રમાણ, અને પાંચમું છે અનુભવ પ્રમાણ. એ પાંચેમાં અનુભવ પ્રમાણ બળવાન છે. પ્રમાણ તો બધા પ્રમાણ જ છે, પણ અનુભવ પ્રમાણ બળવાન છે, કંઈક બોલા બધા થિંકિંગ લેવલના છે અને આ વેદન ગોચર ફિલિંગ લેવલનું છે. એટલા માટે આ પ્રમાણ ફિલિંગ લેવલમાં આવે છે, ઓલા ચારે પ્રમાણ થિંકિંગ લેવલમાં જાય છે, બેના લેવલ જ જુદા છે. સત્પુરુષ કેમ નથી ઓળખાણમાં ઓળખવામાં આવતા એ વગેરે પ્રશ્નો ઉત્તર સહિત લખી મોકલવાનો વિચાર તો થાય છે, પોતે તો લખો, પણ હવે અમે તો, તમે તો લખો એમ કે છે, અમે તો તમે પૂછો એટલે જવાબ લખો, એ તો એ વિષયમાં તમે તો અમને લખો એમ કે છે કે કેમ ઓળખાણમાં નથી આવતા. સત્પુરુષ કેમ નથી ઓળખવામાં આવતા એ વગેરે પ્રશ્નો ઉત્તર સહિત લખી મોકલવાનો વિચાર તો થાય છે, પ્રશ્નો લખીને એનો ઉત્તર આપો એમ કે, હા, પણ લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી, ઉપયોગ નથી રહેતો, ઉપયોગ ફરી જાય છે એમ કે છે. અંદરનો કરંટ એવો પરિણતિનો ચાલે છે કે ઉપયોગે ખેંચાય છે, એ બાજુ ઉપયોગ નથી ચાલતો. એમાં શું છે, કેટલાક કામમાં અમુક હદે રસ લેવાય તો જ એ કામ થાય. એટલે લખવાનો જે વિકલ્પ છે એમાં પણ અમુક હદે રસ હોય તો લખાય, બોલવાનો જે વિકલ્પ છે એમાં અમુક હદે રસ હોય તો બોલાય. રસની ડિગ્રી હોય છે, એ ડિગ્રી નથી એમ કે અમારી પાસે, એટલે લખવાનું નથી થતું. પણ લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી, અને તે વળી અલ્પકાળ રહે છે એટલે ધારેલું લખી શકાતું નથી. ચિત્ત થોડો કાળ રહે છે પણ ધારેલું નથી લખી શકાતું. આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભેજા કરે છે. અત્યંત શબ્દ ઉમેર્યો અહીંયા, આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભેજા કરે છે. ઉદાસ 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 ઉદાસ, ક્યાંય ચિત્ત ચોટે નહીં. કામ કરવા પડે, બોજો 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 લાગે, ઉદાસીનતામાં રહેતા રહેતા પરાણે પરાણે, જેમ કોઈ બળદને આર મારીને હલાવે એવી રીતે હાલે ઉપયોગ, એવી 25મા વર્ષે એમની દશા હતી. પછી બાકીનો પત્રનો અંશ છે, કાલના સ્વાધ્યાયમાં લઈશું.